प्रवचन नंबर 506 तारीख 21/1/89 52 मिनिट कलश टीका कलश 93।
પર્યાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો પક્ષપાત કે છે કે આત્મા દ્રવ્યાર્થિકને જોવામાં આવે તો પરિપૂર્ણ નિત્ય અને અબદ્ધ છે, આમ પરિણામથી જોવામાં આવે તો આત્મા અનિત્ય અને બદ્ધ છે એમ બે પડકારના ભાવને જ્ઞાનથી ફેરવે છે જોવા માટે. કરતા તો છે જ ત્યાં, આ જાણવાની વાત ચાલે. સામાન્ય તરફ ઉપયોગ જાય તો જેવો છે એવો વિકલ્પ ઉઠે છે, અનુભવ નથી થતો. હજી માનસિક જ્ઞાન દ્વારા આત્માનું ચિંતન કરે છે, એ ચિંતન પણ ચિંતા છે, નિર્કી છે. ચિંતન આત્માનું કરવું એ પણ ચિંતા છે, એમાં સુખ નથી. હવે આત્માના ચિંતનમાં ચિંતા હોય તો બાહ્ય પદાર્થના ચિંતનમાં તો ભટી જ હોય ને, એ તો ભટી જવું દુઃખ છે. હવે એ ચિંતનમાં જે આવ્યો છે જીવ, કે સામાન્ય અપેક્ષા એક, વિશેષ અપેક્ષા અનેક, એક અને અનેક એવા જે આત્માના ધર્મો છે એનો ક્રમે ક્રમે વિચાર કરે છે. એ વિચાર વખતે એને વિકલ્પ ઉત્પન્ન થાય છે, રાગ ઉત્પન્ન થાય છે, વિતરાગ ભાવ ઉત્પન્ન થતો નથી. આત્માના ચિંતવનમાં પણ કસાયનો જન્મ થાય છે, છે મંદ કસાય, તીવ્ર કસાય નથી. હવે વેપાર રોજગાર બીજી બહારની ચિંતા બંધ કરી અને આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટરૂપ ભાવ છે, કોઈ બંધાય પણ ધર્મ ન થાય, વિકલ્પ ઉઠે છે. એ બે પ્રકારના જે વિકલ્પો, એ વિકલ્પોને જ્યારે છોડે છે ત્યારે આત્માને પ્રત્યક્ષ જેવો પોતાનો સ્વભાવ શુદ્ધ છે એવું શુદ્ધ રૂપે પ્રણમન થઈ જાય છે. વિકલ્પ રૂપે પ્રણમન એ અશુદ્ધ પ્રણમન હતું. ઉપરમાં આવ્યું કે શુદ્ધ આત્માનું શુદ્ધ રૂપે પ્રણમન થાય છે. એ પ્રણમન કેવી રીતે થાય છે કે તમામ પ્રકારના વિકલ્પને આત્મા છોડી દે છે. વિકલ્પ એટલે રાગને આત્મા છોડે છે અને સ્વભાવનું ગ્રહણ કરે છે. પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગને જોડે છે અને રાગથી એ પાછો ફરે છે, તોડે છે રાગની એકતા બુદ્ધિ, તોડે છે અને ઉપયોગને આત્મામાં જોડે છે. ત્યારે એને કોઈપણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એનું નામ શુદ્ધ આત્માનું શુદ્ધત્વ રૂપે પરિણમન થયું કહેવામાં આવે. શુદ્ધત્વ રૂપે પરિણમન કેમ થયું એનું કારણ એ કહ્યું ને, જે શુદ્ધ સ્વરૂપ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપે પરમે છે, એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે પરમે છે. અંતરદ્રષ્ટિ કરીને જે રીતે પરમે છે તે કહે છે કે આવું પરિણમન ક્યારે થાય, એ તમામ પ્રકારના વિકલ્પ છૂટી જાય. છ દ્રવ્યના વિકલ્પ છૂટે, નવ તત્વના વિકલ્પ છૂટે, પોતાનું એક સામાન્ય પડખું છે એનો વિકલ્પ છૂટે, વિશેષ પડખું પર્યાયનું એનો વિકલ્પ પણ છૂટે. માનસિક જ્ઞાનમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો બંધ થઈ જાય છે. આત્માનું ચિંતનમાં જયારે બેઠો હોય આત્મા, ત્યારે સ્પર્શ ઇન્દ્રિયનો વ્યાપાર, રસ ઇન્દ્રિયનો વ્યાપાર, સૂંઘવાનો વ્યાપાર, સાંભળવાનો વ્યાપાર, દેશના લગી સાંભળવાનો વ્યાપાર તો બંધ થઈ જાય છે. શાસ્ત્ર વાંચવાનો વ્યાપાર બંધ થઈ જાય છે. ચિંતનમાં બેઠો છે અને આત્માનો સ્વરૂપનો વિચાર કરે છે. દ્રવ્ય નિત્ય છું, પર્યાયમાં નિત્ય છું, એવા જે બે પ્રકારના લયોના વિકલ્પ ઉત્પન્ન થતા હતા, એ આત્માના આત્માનું ચિંતન એ ચિંતા હતી. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે. એ બે પ્રકારના વિકલ્પને આત્મા છોડી દે છે અને શુદ્ધ આત્માની સન્મુખ આત્મા થાય છે ત્યારે સાક્ષાત શુદ્ધત્વ પરિણામ ઉત્પન્ન થાય છે. પક્ષપાત કર્યા વિના એ આત્માનો અનુભવ થાય છે. આ ગ્રહસ્થ અવસ્થામાં અનુભવ થઈ શકે છે. તો ભૂલભાઈ ગ્રહસ્થ અવસ્થામાં ભલેને દીકરો પોઈન્ટ હોય, દીકરો દીકરા માટે, હું મારા માટે મારું સ્વરૂપ તો દ્રવ્ય જ્ઞાનમય અને પર્યાયમાં પણ જ્ઞાન જ થાય છે. પર્યાયમાં રાગ થતો નથી, સમજી ગયા? રાગ જણાય પણ પર્યાયમાં રાગ ન થાય. જો રાગને પકડે તો વિકલ્પ છે, રાગને છોડે તો સુદુપયોગ થઈ જાય. ત્રણેકા એક રૂપ છે એવી નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ તે રૂપ જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણતો થતો. નિર્વિકલ્પ એટલે અનાદિ અનંત રાગથી રહિત શુદ્ધ અભેદ સામાન્ય શુદ્ધાત્મા. એ અનાદિથી એનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય રહ્યું છે. આત્મા અશુદ્ધ થતો નથી, અશુદ્ધતા અનાત્મામાં હોય. શુદ્ધાત્માની તો શુદ્ધતા છે, અશુદ્ધતા જે આશ્રવ રાજદેશમો એ અનાત્મભાવ છે, આત્મભાવ નથી. અનાદિથી આત્મા શુદ્ધ રહેલો છે. સામાન્ય પડખો કહે છે કે એ પડખે જો ચડી જાય તો પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ જાય એમ કહે છે. શુદ્ધને જાણે તે શુદ્ધની પ્રાપ્તિ કરી લઈએ. હું શુદ્ધ છું, પરિપૂર્ણ છું એમ અંતર ધ્યાન કરે જો તો પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ. ભાવાર્થ આમ છે કે જેટલા નય છે તેટલા શુદ્ધ જ્ઞાનરૂપ છે. નયનો અર્થ કરે છે, નય એટલે જ્ઞાનનો અંશ. નય છે એ શાસ્ત્રીય ભાષાનો શબ્દ છે. નય એટલે જ્ઞાનનો એક અંશ, એનું નામ નય છે. અને એ જ્ઞાન દ્રવ્ય સ્વભાવને જાણે તો એ જ્ઞાનના અંશનું નામ દ્રવ્યાર્થિક નહીં છે. દ્રવ્ય અર્થને નહીં, નહીં એટલે જ્ઞાનનો અંશ. જેનું જાણવાનું પ્રયોજન દ્રવ્ય છે તેને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. બીજું પડખું પર્યાયને જાણે તેને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. એટલે કે નહીં છે એ જ્ઞાનનો વ્યાપાર છે અને એ નય છે એ મનમાં પ્રગટ થાય છે. માનસિક ધર્મ છે. નય કહો કે વિચારક જ્ઞાન કહો, પાંચ ઇન્દ્રિય છે એમાં આ નયોના વિકલ્પ ન હોય. પણ જે મન છે, ભાવમન, ભાવ ઇન્દ્રિય, પરોક્ષ જ્ઞાન, એમાં એક જ્ઞાનનો વ્યાપાર મનના સંગે આત્માના આત્માનો સંગ નથી નયને, નયને દ્રવ્ય મનનું અવલંબન છે. જેમાં આંખ છે ને, એ આંખનું અવલંબન લઈને જાણવાની ક્રિયા થાય ત્યારે આંખને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, અને આંખ દ્વારા જે જાણવાની ક્રિયા થાય છે એને ભાવેન્દ્રિય કહેવાય. દ્રવ્ય એટલી તો પ્રગટપણે જળ છે, અચેતન, એનામાં જાણવાની ક્રિયા નથી. જાણવાની ક્રિયાનું નિમિત્ત છે આ કાન ને વિજેની દ્રવ્યની. એમ મનના બે પ્રકાર છે, એક દ્રવ્યમન છે અને એક ભાવમન છે. દ્રવ્યમન અહીંયા નથી ક્યાંય, દ્રવ્યમન અહીંયા છે. જેમ આ કાન છે એમ એક સૂક્ષ્મ રજકણ નું બનેલું એક દ્રવ્યમન છે આના જેમ, પણ ઓપરેશન કરે તો દેખાય નહીં. એટલા મનોવર્ણામાંથી સૂક્ષ્મ પરમાણુમાંથી બનેલું એ દ્રવ્યમન છે. એના સંગે જે વિચાર ચાલે એને નય જ્ઞાન, વિચાર જ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ ભાવમન છે. એનું નામ ભાવમન કહો કે ભાવઇન્દ્રિય કહો, એમાં એ ચિંતનમાં બેઠો છે અને આત્માનો વિચાર કરે છે. એને નયનો વ્યાપાર કેવો કહેવામાં આવે, જ્ઞાનનો વ્યાપાર. કરવું તો ચાલ્યું ગયું છે, એ કરવાની વાત તો છે જ નહીં. જ્ઞાનમાં કરવું ન હોય, જાણવું હોય, પણ જાણે છે એ મનના સંગે જાણે છે, એટલે આત્મા જાણતો નથી. મનનો સંગ રાખીને એ જાણવાનો વ્યાપાર કરે છે, એમાં આત્માને જણાય. હા, આત્માનું અનુમાન થઈ શકે મન દ્વારા, નિર્ણય સુધી આવી શકે, પણ એમાં અનુભવ ન થાય. તો એ કહે છે કે જેટલા નય છે, એટલે જ્ઞાનના અંશ છે, ખંડ જ્ઞાન છે, જ્ઞાનનો વ્યાપાર છે, તેટલા શ્રુત જ્ઞાનરૂપ છે. શ્રુત જ્ઞાન એટલે શું? શ્રુત અને જ્ઞાન બે શબ્દો છે. જે જ્ઞાનમાં, જે જ્ઞાનને સૂત્રનું અવલંબન હોય અને જ્ઞાનનો વ્યાપાર થાય તેને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ શાસ્ત્ર તરફના લક્ષવાળું જે જ્ઞાન, એને શ્રુત જ્ઞાન કહે છે. એ જ્ઞાનની ઉપાધિ છે. શાસ્ત્રની સન્મુખ થયેલું જે જ્ઞાન, એ જ્ઞાન નથી પણ જ્ઞાનની ઉપાધિ થઈ. હવે જો શ્રુતને બાદ કરે તો એટલું જ્ઞાન જીએ છે, એ જ્ઞાનમાં આત્મા ગણાય. એટલે શાસ્ત્ર તરફનું લક્ષ છોડી દે અને દેશના લબ્ધિનું પણ લક્ષ છોડીને આત્માનું લક્ષ જયારે કરે ત્યારે તેને જ્ઞાન કહેવાય, અતિન્દ્રિય જ્ઞાન. એ અતિન્દ્રિય જ્ઞાનને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. નયવાળું જે જ્ઞાન, માનસિક જ્ઞાન છે, એને દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. ભાવશ્રુત છે, અતિન્દ્રિય જ્ઞાનરૂપ છે, અને દ્રવ્ય શ્રુત છે, એ માનસિક જ્ઞાન છે. અને સૂત્ર તો નિમિત્ત માત્ર છે. ત્રણ વાત કરી ગુરુદેવ કહેતા હતા, આમાં કેટલું યાદ રાખવું? યાદ રાખનારી તો કાંઈ નહીં, સમજણમાં આવી જાય ને બસ. કદાચ યાદ ના રહીએ તો કાંઈ ચિંતા ન કરીએ. શાસ્ત્ર છે જીનવાણી, એને સૂત્ર કહેવાય, સૂત્રજી કહેવાય જીનવાણીને. એ તો પ્રગટપણે પૂદગલની અવસ્થા છે. આ શબ્દ છે ને, શબ્દની રચના, એ તો પૂદગલની અવસ્થા છે. એને દ્રવ્યશ્રુત કહેવાય, શ્રુત જ્ઞાન. હવે એના સંબંધે જે જ્ઞાન થયું એને પણ દ્રવ્યશ્રુત કહેવાય. સૂત્રના લક્ષ્ય જ્ઞાન થાય એનું નામ પણ દ્રવ્યશ્રુત. એમાં આત્માનો અનુભવ ન થાય, પણ એ સૂત્રનું લક્ષ છોડે, સમયસારનું લક્ષ છોડે, જીનવાણીનું લક્ષ છોડે, અને જે જ્ઞાન આત્માની તરફ વળી જાય અને આત્માને પ્રતીત કરે એનું નામ ભાવશ્રુત જ્ઞાન છે, અને માનસિક જ્ઞાનનું નામ દ્રવ્ય શ્રુત જ્ઞાન છે કે જેમાં દ્રવ્ય નિમિત્ત છે. નૈ જ્ઞાન છે નૈમિતિક છે અને જ્ઞાન છે તે સ્વાભાવિક છે. નૈ જ્ઞાન છે તે વિકલ્પાત્મક છે અને જ્ઞાન છે તે અતિન્દ્રિય જ્ઞાન નિર્વિકલ્પાત્મક છે. જ્ઞાનના બે પ્રકાર, એક ભાવિન્દ્રિય ને એક અતિન્દ્રિય. તો નૈ જ્ઞાન છે એમાં રાગ મિશ્રિત જ્ઞાનની અવસ્થા પ્રગટ થાય છે. રાગની સન્મુખી જ્ઞાન છે, આત્માની સન્મુખ નથી. માટે સમજાવે છે અહીંયા જેટલા નહીં છે એમ, પછી દ્રવ્યાર્થિક નહીં હોય કે પર્યાર્થિક નહીં, જેટલા નહીં છે તેટલા શુદ્ધ જ્ઞાન છે. દ્રવ્ય શુદ્ધ, શુદ્ધ જ્ઞાન એટલે દ્રવ્ય શુદ્ધ છે. હવે આગળ ખુલાસો કરે છે કે શુદ્ધ શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. ભાવિત્રી છે ને માનસિક જ્ઞાન, એ પરોક્ષ છે, એમાં આત્માનો અનુભવ નથી. અનુભવ પ્રત્યક્ષ છે. માનસિક જ્ઞાનમાં નય દ્વારા સાંભળીને વિચાર કરે છે, જેવો આત્મા છે એવો વિચાર કરે કે હું જ્ઞાતા છું. જ્ઞાતા છું જે વિચાર કરે છે એમાં જ્ઞાતાનો અનુભવ નથી, એમાં રાગનો અનુભવ છે. અહીંયા સુધી અનંતવાર આવ્યો જીવ, પરોક્ષ સુધી પ્રત્યક્ષ ન થયો એટલે સંસારનો અભાવ ન થાય. ઉત્કૃષ્ટ ભાવ થાય સ્વર્ગનો દેવ પણ થાય, કરોડો અબજો વર્ષની મોટી જેલ પણ મળે, એ મોટી જેલ છે. અહીંયા તો છુટકારો જલ્દી થઈ જાય, આમાં તો મોટી જેલ છે. આ દુઃખી થાય સ્વર્ગમાં જાય તો એમાં ચારેય ગતિ દુઃખરૂપ છે, એમાં આગમનું વચન છે. એ પંચમ ગતિ સ્થિત ગતિ એક સુખરૂપ છે. તો કહે છે કે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, અનુભવ જ્ઞાન પ્રત્યક્ષ છે. તેથી આ બે ડીટી બહુ મહત્વની છે. તેથી શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન વિના શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, માનસિક જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન છે, એ દ્રવ્ય શુદ્ધ છે. અને આત્માની સન્મુખ જે જ્ઞાન થઈને આત્માને અનુભવે તે જ્ઞાન ભાવ જ્ઞાન છે. આગળ બેસો એટલે પાછળ જીગા થઈ જાય, થોડી થોડી જીગા આગળ કરો. આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. જ્યાં સુધી આત્માનો અનુભવ જીવ કરતો નથી ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. શરૂઆતમાં અનુભવ, વૃદ્ધિમાં પણ અનુભવ અને પૂર્ણમાં પણ અનુભવ એક જ ક્રિયા છે. મોક્ષ માર્ગની ક્રિયા એક જ છે, બે પ્રકારની નથી. થોડોક આત્માનો અનુભવ તે ધર્મ ને થોડાક પાંચ મહાવ્રતના પરિણામ ધર્મ એમ છે નહીં. ભલે હો મુનિરાજને પાંચ મહાવ્રતના પરિણામ ભલે હો, એ આશ્રવ તત્વ છે, બંધનું કારણ છે, એ મોક્ષનું કારણ જોડે હોય, નિશ્ચયની સાથે વ્યવહાર શુભ ભાવ હોય છે, સાધકને શુભ ભાવ આવે છે. અરે શુભ ભાવની વાત ક્યાં કરવી, પર સત્તા અવલંબનશીલ જ્ઞાન બંધનું કારણ છે. શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ, એ જ્ઞાનનો મત બહુ ખરાબ છે. શાસ્ત્ર જ્ઞાનથી હું બહુ જાણું છું, મત થઈ ગયો. શાસ્ત્ર જ્ઞાન આત્માને જાણતું જ નથી. આત્મજ્ઞાનથી આત્મા જણાય છે. આજે આ ધ્યાન ધ્યાનાંતર પ્રાયો છે. સોફા સીટ ઉપર આવો ને, હા એ ઘડી થઈ ગયા સોફા સીટ ઉપર. ગણભાઈ સોફા સીટ ઉપર આવી ગયા બે ચાર તો જુગ્યા થઈ ગયા. સંક્રાંત કરીને બેસો બધા. દ્રવ્ય શુદ્ધ જ્ઞાન ને ભાવશુદ્ધ જ્ઞાનમાં મોટો ફેર છે. દ્રવ્ય શુદ્ધ જ્ઞાનનું મુખ પર તરફ છે, શાસ્ત્ર તરફ, અને ભાવશુદ્ધ જ્ઞાનનું મુખ આત્મા તરફ છે. એ અતિન્દ્રિય જ્ઞાન છે. તેથી શુદ્ધ જ્ઞાન વિના, માનસિક જ્ઞાન વિના, નૈ જ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે આત્મા. બુદ્ધે બે વાત કરી 45 વર્ષ સુધી, બે વાત. એક શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, આ બે વાત કરી છે. સોનગઢમાં બધા સાંભળવા જાય તો બે મિત્રો હતા, સાંભળીને બહાર નીકળ્યા તો ત્રીજાભાઈ એક મળ્યા એના મિત્રો, બેને ક્રમે ક્રમે પૂછે છે ત્રીજાભાઈ, આ ગુરુદેવે તમને આજે શું કહ્યું, શું સાંભળ્યું? પેલો ભાઈ કહે છે કે મેં તો શુદ્ધાત્માનું સ્વરૂપ કહેતા હતા એ સાંભળ્યું, અનુભવ કેમ થાય એ સાંભળ્યું. બીજા ભાઈ કહે કેમ તમે એ વાત તો સાંભળી કે સાધકને પણ શુભવા હોય ને આ ને બધું હોય એ કેમ તમે સાંભળ્યું નહીં ને? તો કે એ મેં કઈ સાંભળ્યું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને આમ છે ને તેમ છે ને કર્મની નિર્જરા થાય છે ને કર્મનો ઉદય થાય છે, એ કઈ મેં સાંભળ્યું નથી. આઠ કર્મ છે એમ તો બોલતા હતા કે મેં સાંભળ્યું નથી, મેં તો આઠ કર્મથી ભીલ જુદો આત્મા છે એમ સાંભળ્યું. જેને જેવી રૂચિ હોય ને એવું એ ગ્રહણ કરી લે છે. શબ્દો તો બધા નીકળે, દિવ્ય ધનિયો છૂટે, બહાર રચાઈ જાય અંતર્મૂર્તમાં, ઢગલા બંધ આવે બધું. પણ જેને જે રૂચિ હોય ને એટલું એ ગ્રહણ કરીને બહાર નીકળી જાય. એમાં ગુરુદેવે શું કહ્યું 45 વર્ષમાં ઉપદેશ એનો આપ્યો કે 14 ગુણસ્થાન આવા હોય, 14 માર્ગના સ્થાન આવા હોય, આ ગુણસ્થાન એટલી કર્મની પ્રકૃતિનો ઉદય, એટલી વિચ્છુતિ, એટલું સંક્રમણ, કે એ મેં કઈ સાંભળ્યું નથી. મેં તો એનાથી જુદો આત્મા છે એ વાત સાંભળી છે અને એનું લક્ષ્ય કરતા અનુભવ થાય એટલું મેં સાંભળ્યું. સાંભળવા સાંભળવામાં ફેર છે. અહીંયા કે છે કે શાસ્ત્ર જ્ઞાનથી આત્મજ્ઞાન ન થાય. શાસ્ત્ર તો નિમિત્ત છે અને નિમિત્તના લક્ષે નૈમિતિક ભાવ થાય, પણ નિમિત્તના લક્ષે સ્વાભાવિક જ્ઞાન પ્રગટ ન થાય. માટે નિમિત્ત છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને શુદ્ધાત્માનું લક્ષ કર, એમ ગુરુદેવ પરમાયું. કે દેશના લબ્ધિથી સમ્યક દર્શન થાય એ મેં સાંભળ્યું નથી, આત્માના અનુભવથી સમ્યક દર્શન થાય એ મેં સાંભળ્યું. ત્યારે દેશના લગ્ધિ હોત બસ એટલું કહેતા હતા, બસ હોય એટલું કહેતા હતા. પૂર્વ પર્યાય હોય એ વૃદ્ધ થઈ ગમ નહીં. નિમિત્તનો પક્ષ જીવને છૂટવો બહુ મુશ્કેલ છે. આનાથી આ થાય, આ ન હોય તો આ ન થાય. જેમ કુંભાર વિના ઘરો ન થાય એમ કહે છે ઘણા, એમ શાસ્ત્રપાઠીને જો હોય તે શું કહેવું કે દેશના લગ્ધિ વિના, સાંભળ્યા વિના સમય દર્શન થાય નહીં, કેના વિના થાય. તમે વ્યવહારને ઉડાડો છો કે વ્યવહારને વ્યવહારના સ્થાને રાખો, વ્યવહારથી થાય એ વ્યવહારને ઉડાડે છે. દેશના લબ્ધિથી સમય દર્શન થાય એમ કે એને વ્યવહાર થાય નહીં, ઉઠાયો. આત્માના જ્ઞાનથી સમ્યક દર્શન થાય, જ્ઞાન થાય, ચારિત્ર થાય, ત્યારે પૂર્વ પર્યાયમાં સવિકલ્પ દશા હોય ત્યારે એને સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રવણ હોય, કુદેવાદીનું હોય નહીં. એટલો નિમિત્તનો વિવેક કરાયો, કે નિમિત્તનો વિવેક કરાયો તો નિમિત્ત ઠીક થાય, ચોટી ગયો. અહીંયા કે છે કે શુદ્ધ જ્ઞાન છે, ઉપાધિ છે, જ્ઞાનની ઉપાધિ દ્રવ્ય સુખના લક્ષ્ય જે થયું જ્ઞાન એ ઉપાધિ. પ્રવચનસારમાં પાઠ છે, ગાથા છે, એ વાત અહીં કરે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવ તો થતો, જે કોઈ શુદ્ધ સ્વરૂપાત્મા પોતાના શુદ્ધાત્માના અંતરમાં જઈને અનુભવે છે એ જ્ઞાની છે. વિકલ્પો ભલે ઉઠે સવિકલ્પ દિશામાં, પણ એ વિકલ્પનો સ્વામી બનતો નથી, એનો પણ જ્ઞાતાર્ય. રાગ થાય, આવે, જાય, થાય, આવે, જાય, અને આત્મા આવે પણ નહીં ને જાય પણ નહીં ને કાયમ રહે. આત્મા તો કાયમ આવે પણ નહીં ને આ જાણતો આવી ને જાણતો પાછી વિદાય આપી દી. હે, તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા તે જ જ્ઞાન કોઈ વસ્તુ છે એમ કહેવાય છે. શુદ્ધ આત્માને અનુભવ કરે તેને એને આત્મા કહેવામાં આવે છે. રાગને અનુભવે તે અનાત્મા છે. અનાત્મા રાગને અનુભવે અને આત્મા સાધક જ્ઞાનને અનુભવે છે. રાગને જાણે પણ ભેદે નહીં, કરે પણ નહીં ને ભેદે પણ નહીં, ને જાણે એ પણ સવિકલ્પ દશા પૂરતું જ. થોડીક વાર કાયમ માટે જાણવાનો કાય નહીં, પછી ફરીથી આત્મામાં જાણવામાં આવી જાય. મૂળી દશામાં તો ક્ષણ ને પળે અંદરમાં જાય, પાંચમેક મુસ્તાને વાર લાગે, ચોથે વધારે ટાઈમ લાગે. અભિપ્રાયમાં એક જ છે કે આત્માને જાણતા જ મોક્ષનો માર્ગ છે. પરને જાણતા મોક્ષનો માર્ગ, પરને કરવું હોય તો અનંત સંસાર છે, કરતા બુદ્ધિ તો અરે એક દિવસમાં 10 વખત તો હું જ્ઞાતા છું ને કરતા નથી. 10 જ વખત, વધારે નહીં, હું જ્ઞાતા છું ને કરતા નથી. એમ જો એ રટણ કરે, અભ્યાસ કરે તો અભ્યાસ થઈ જશે, પછી તો હાલતા ચાલતા સૂતા બેસતા એને આપોઆપ વિચાર આવશે. પહેલા થોડુંક મહેનત પડે, કરતા બુદ્ધિ હોય જબરજસ્ત ત્યાં સુધી, પછી તો સહજ થશે. કરે હું તો જાણનાર છું ને, જ્ઞાતા જ છું ને, જાણનાર જ જણાય છે ને, બીજું કઈ જણાતું, ખરેખર બીજું કઈ જણાતું, ખરેખર શબ્દ છે. પછી ખરેખર શબ્દ એમ છે કે ખરેખર તો જ્ઞાન જ જણાય છે, અજ્ઞે જણાય છે એમ કેવું તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે કુંજ જ્ઞાનકુંજ વસ્તુ છે એમ કહેવાય છે. હવે એના બધા બીજા શબ્દોથી આત્માની વાત કરે છે કે આત્માને આમ પણ કહેવાય, આવો આત્મા છે, આવો આત્મા છે એમ કહેવાય. તે જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે. શુદ્ધ આત્માનો અનુભવ થયો, પણ બ્રહ્મનો બ્રહ્માનંદ આત્માનો અનુભવ થયો તેને પરમેશ્વર કહેવામાં આવે છે. તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે. આત્મા પવિત્ર છે. તે જ અનાદિ નિધન વસ્તુ એમ પણ કહેવાય છે. અનાદિ અનંત આત્મા છે એમ પણ એને વિશેષણ કહેવામાં આવે છે. તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે. પુરુષ એટલે સ્ત્રી પુરુષ એમ નહીં, પુરુષ એટલે અનંત ગુણનો પિંડ, અનંત વીરીનો પિંડ એને પુરુષ કહેવામાં આવે છે. જે વિતરાગ ભાવની રચના કરે તેને પુરુષ કહેવામાં આવે છે. અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે. તે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એમ પણ કહેવાય છે. અયમ જ્ઞાનમ દર્શનમ અપી, એમાં આપણા સમયસારમાં ત્રિકાળી બે ગુણ લીધા છે. જ્ઞાન દર્શન આ એની પર્યાય જે સમ્યક દર્શન સમય જ્ઞાન એમ કહેવાય. બહુ શું કહીએ, આ જે છે શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ અનુભૂતિ, પ્રાપ્તિ એટલે અનુભૂતિ, તેને જે કંઈ કહીએ તે જ છે. કેટલા નામ કે કેવું હોય એટલું કહો, જેવી પણ કહેવામાં આવે તેવી છે. જે પ્રકારે આત્માના સ્વરૂપને કહેવામાં આવે તે જ પ્રકારે આત્માનું સ્વરૂપ છે. કોઈ એક ધર્મથી જ્ઞાન કહેવાય, બીજા ધર્મથી દર્શન કહેવાય, ત્રીજા ધર્મથી ચારિત્રિક કહેવાય, ચોથા ધર્મથી સુખમય કહેવાય, પાંચમા ધર્મથી વીર્યમય કહેવાય. એમ અનંત અનંત અને ગુણમય આત્મા છે. એક એક ગુણધર્મથી વિચારવામાં આવે તો એવો છે, તો એના અનંત નામ થઈ જાય છે. તો અનંત નામને અનંત સુધી ક્યાં કહીએ કે તો હું જ્ઞાયક છું, એમાં બધું આવી હું તો જ્ઞાયક, હું તો જ્ઞાતા છું, જ્ઞાતામાં બધા ધર્મ સમાઈ જાય. આ જે છે શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ, તેને જે કંઈ કહીએ તે જ છે. જેવી પણ કહેવામાં આવે તેવી જ છે, જેવી કહેવામાં આવે વસ્તુ તેવી જ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ પ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે. શુદ્ધ આત્મા જે વસ્તુ છે એ નિર્વિકલ્પ એટલે કે એમાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણો છે, પણ એ ગુણ ઉપરથી લક્ષ ઉઠાવી દે. એકમાત્ર ગુણી અભેદ સામાન્ય છું એનું નામ નિર્વિકલ્પ વસ્તુ કહેવામાં આવે છે. શુદ્ધ ચૈતન્ય માત્ર એટલે એમાં રાગદેશમો નથી, આત્મામાં અનાત્મામાં થાય છે રાગદેશ. એ આત્મા અનાત્માને જાણે, પણ અનાત્મા તે હું એમને જાણે માને. શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ પ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે આત્મા તો અનાદિ અનંત. તેના નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલા પણ ઘટે. અનંત નામ એક આત્મા એક, એના નામ અનંત. પણ એ અનંત કાળથી ક્રિયા કરે તો એનો અંત ના આવે, એટલા અનંત તેમાં છે ધર્મો. જેના નામનો મહિમા કહેવામાં આવે તો અનંત નામ કહીએ તેટલા પણ ઘટે. વસ્તુ તો એકરૂપ છે, વસ્તુ તો અનાદિ અનંત. સોનું તો એકરૂપ છે, આ પીળું છે ને ચીકણું છે ને ભારેપણું છે, કાંઈ નહીં, સોનું તો સોનું છે બસ. જેવો છે તે શુદ્ધ સ્વરૂપ આત્મા. પોતાના આત્માની વાત ચાલે છો, ભગવાન મહાવીરની વાત નથી, ઋષભદેવ ભગવાનની વાત નથી, એ તો સિદ્ધ પરમાત્મા થયા. બધા આત્માઓ અત્યારે એવા છે, સ્વભાવથી પૂર્ણ અને શુદ્ધ છે. હું પરમાત્મા છું, જે પરમાત્માનું ધ્યાન કરે તે પરમાત્મા થઈ જા. હું મનુષ્ય છું ને, હું કર્મના બંધવાળો ને, હું રાગી ને, હું રાજકોટનો રહેવાસી ને, હું ભિલાઈનો રહેવાસી. એ તો ચૈતન્યનો વિલાસ છે, એમાં વિલાસમાં ચૈતન્ય આત્મા રહેલો છે. આત્મા રાગમાંય નથી, શરીરમાંય નથી, તો ભિલાઈમાં તો ક્યાંથી હો પ્રભુભાઈ? આત્મા તો જ્ઞાનમાં બિરાજમાન છે. પ્રતિષ્ઠા થવાની છે ને આપણી, ઉપયોગમાં ઉપયોગ છે. એ ઉપયોગમાં આત્માનો અનુભવ થવો તેનું નામ ચૈતન્ય પરમાત્માની પ્રતિષ્ઠા થઈ કહેવામાં આવે છે. તારા જ્ઞાનમાં આત્માને થાપી દે ને, જ્ઞાનમાં આત્મા જણાય છે ને જ્ઞાનમય આત્મા છે. આ પ્રતિષ્ઠા આવી તો ઘણી કરી અનંત વાર સ્વર્ગનો દેવ પણ થયો, પણ એને આ ઉપયોગમાં ભગવાન આત્માને બિરાજમાન ન કર્યા. ઉપયોગને ઉપયોગમાં રાગને થાયપો, નિમિત્તને થાયપા. અરે શ્રીમંદર ભગવાનની પ્રતિમાને પણ ઉપયોગમાં થાપી, પણ એ ધર્મ નથી, એ તો કર્મ છે. સાકર જેવું મીઠું, અમૃત જેવું છે,
કડક આમ દેખાવમાં,
દેખાવમાં કડક લાગે છે.
એટલે
ઉપયોગમાં નિમિત્તને થાપના ન હોય ભાઈ, ઉપયોગમાં ઉપાદાનની પ્રભુની સ્થાપના કર, તારા પરમાત્માને ઉપયોગમાં જાણ, જણાશે તને. બહાર ક્યાં જાત તું, તારો ભગવાન બહાર ક્યાં છે? તારો ભગવાન તું જ પોતે ભગવાન છો, તું જ પોતો પરમેશ્વર છો. નાના મોઢે મોટી વાત નથી ભાઈ, આ સ્વરૂપ છે. આ પ્રત્યેક આત્મા પરમાત્મા છે. યોગ સારમાં કહ્યું ગુરુદેવે, હું પરમાત્મા છું. ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો ગુરુદેવે કે સાહેબ, પેલા આ પરમાત્મા છે એમ તો નક્કી કરવા દો. એમ ગુરુદેવે પોતે જ કહે છે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો કે પ્રભુ આ પરમાત્મા છે જોઈ તીર્થંકર, એ તો પહેલા નક્કી કરવા દો. પેલા હું પરમાત્મા છું એમ નક્કી કર તો આ પરમાત્માનું જ્ઞાન થશે, નહીં તો આ પરમાત્મામાં પણ આત્મબુદ્ધિ થઈ જશે, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ થશે. એ જ્ઞેય છે, જ્ઞેયને થાપવા છે કે જ્ઞાયકને થાપવો છે? આત્મા જ્ઞાનમાં આત્મામાં, આત્માને આત્મામાં થાપી દે એ પ્રતિષ્ઠા કરી છે. જ્ઞાનમાં તો આત્માને પ્રતિષ્ઠિત કરતો નથી, અને બહારની પ્રતિષ્ઠામાં તને હોશ હર્ષ એવો આવે છે જેમાં આત્મા ભૂલાઈ જાય. જ્ઞાનીને પ્રતિષ્ઠાનો ભાવ આવે પણ આત્મા ભૂલે નહીં, આત્માને રાખીને બધું હોય, જાણે ઘરે વરે નહીં કાંઈ પ્રતિષ્ઠા કરવાનું તો જૈન દર્શનમાં જાણવાનું છે, કાં સ્વને જાણે ને કાં સ્વરને જાણે તો જ્ઞાની નથી ને સુખે નથી, ને આત્માને જાણે તો જ્ઞાન થાય ને સુખ પણ થાય. આટલી વાત ટૂંકી છે. જાણનાર છે અને જાણનાર જણાય છે, બસ. જાણનાર છે માટે કરનાર નથી, અને પરને જાણતા જ્ઞાન પ્રગટ થતું નથી માટે જાણનારને જાણતા જ્ઞાન પણ છે ને સુખ પણ. આ કળષ્ટિકામાં છે. પેલા માંગલિક કર્યું, માંગલિક એનું નામ, માંગલિક આત્માને જાણવો અનુભવો એનું નામ માંગલિક છે. પરમેષ્ઠીને જાણવા એ માંગલિક, એ તો આત્માને જાણ્યા પછી પદ પરમેષ્ઠીનો બહુમાન આવે તો એને વ્યવહાર માંગલિક કહેવામાં, પણ નિશ્ચય માંગલિક વિના વ્યવહાર માંગલિક રાગમાં જાય છે. સંસાર તત્વ છે, જગપદ છે, પણ બંધાશે ગરમ બરમ નહીં થાય. પર દવાઓ કેનું વચન છે? અનુભવીનું વચન છે ગુરુદેવ. પર દવાઓ દુબે એટલે શું? અરે સાક્ષાત તીર્થંકરની આમે જોઈશ ને તો તારી ગતિ માઠી થશે, આને જોને એમ કે છે. નિમિત્ત અમે ક્યાં નજર કરી રહ્યો છો? એમાં વિવેક છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું કે તમે મારી સામે જો, માં તમારી સામે તમે જો. દિવ્યધનીમાં આવેલી વાત છે, એ અનુભવી પુરુષ કહે છે. પર દવાઓ પ્રતિમાની સામે ખડે હોને પર ભી જાણનાર ગણાવે.
જાણનહાર જણાય,
જાણનહાર જણાય, બીજું કઈ નહીં. એવું આવે છે ભજનમાં. નિમિત્તાધીન દ્રષ્ટિ અનાધિકારનું છે. નિમિત્તની વાત આવે ત્યાં ચોંટી જાય છે એને. એવો ઉત્સાહ આવે આત્મા ભૂલાઈ જાય એવો. આત્માને રાખીને બધું હોય ભાઈ. શું કહ્યું જ્યોત્સનાબેન? હોય ખરું બધું હો એનામાં, મારામાં
નહીં.
મોટો ફેરફાર થઈ બાર છોડો એમાં સિદ્ધાંતમાં બાર છોડ એક શુદ્ધ આત્મા ને એનું લક્ષ કરો બસ, બીજું કઈ જ્ઞાનીઓ કહેતા નથી. પછી ઠરાય નહીં ત્યારે એને એની યોગ્યતા અનુસાર શું ભાવ આવે, પછી પરમેશ્વરની ભક્તિનો ભાવ આવે, પૂજાનો ભાવ આવે, આવે હો કરે નહીં આવે. કરવું તો આત્માના સ્વભાવમાં નથી. કેવું છે તે શુદ્ધ સ્વરૂપ આત્મા? નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. આત્માને તો જ્ઞાની પુરુષો સ્વયં પોતાનો જેવો આત્મા છે જ્ઞાનાનંદ પરમાત્મા, એને જ્ઞાનીઓ અનુભવે છે. એ જ્ઞાનીઓ જે અને અનુભવે એવો આત્મા છે, અનુભવમાં આવે એવો આત્મા છે, વિચારમાં આવે એવો આત્મા નથી. એ તો કલ્પના આવી ગયું હતું. હા, એ તો કલ્પના વાત આવી ને. જેવો આત્માનો વિચાર કરે છે એ કલ્પના છે, એ વાસ્તવિક નથી. જો 93 નંબરનો કલશ પૂરો થયો. શુદ્ધ આત્મા ને શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય એ કળા બતાવે છે કે એને કેમ શુદ્ધ આત્માનો અનુભવ થયો. કે પેલા એને ચિંતનમાં વિકલ્પ આવતા હતા. અનુભવ પહેલા વિકલ્પ હોય, દ્રવ્યના પર્યાયના દ્રવ્યના પર્યાયના વિકલ્પ હોય છે. એ માનસિક જ્ઞાનને એનો છોડી દીધો. મન પાવે વિશ્રામ, મનનો વ્યાપાર અટકી જાય છે. મન ક્ષય થયું નથી હજી. ભાવ મનનો વ્યાપાર અટકી જાય છે અને નવું એક જ્ઞાન પ્રગટ થાય છે. શ્રીમદજીએ એક વાત બહુ સારી કહી. અનંત કાળથી જે જ્ઞાન બહુ હેતુરૂપ થતું હતું, જ્ઞાન રાગની મિથ્યાત્વ નહીં, અનંત કાળથી જે જ્ઞાન બહુ હેતુ, બહુનું કારણ થતું હતું, બહુનું એટલે દુઃખનું, તેને ક્ષણ માત્રમાં જાત્યાંતર કર્યું. ક્ષણ માત્રમાં જાત્યાંતર કર્યું એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. કે જે ભવ નિવૃત્તિનું કારણ છે એવા સમ્યક દર્શને નમસ્કાર કરું છું. ભવ હેતુ હતું આ ભવની નિવૃત્તિ. ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન એ ભવનું કારણ થતું હતું અને એનાથી જૂનું જાત્યાંતર એટલે જાત જુદી અતિન્દ્રિય જ્ઞાન એ ભવ હેતુની નિવૃત્તિનું કારણ થયું અને ત્યારે એનું સમ્યક દર્શન પ્રગટ થાય છે. સમ્યક દર્શનને નમસ્કાર કરું છું એમ શ્રીમદ્દીન વાક્ય. આ ફૂન ઘણું કહેતો હતો ને ત્યારે એક બેને પ્રશ્ન કર્યો કે જ્ઞાનને ભવ હોય તો કેમ કહ્યું, રાગને ભવ હોય તો કેવા? જ્ઞાનને ભવ હેતુ કહેનારા વાક્યો શાસ્ત્રમાં તો ઓછા છે. ભાવ ઇન્દ્રિય જે છે એ સંસારનું મૂળિયું છે. કેમ કે ભાવ ઇન્દ્રિય જેને જાણે એમાં મમતા કર્યા વગર રે નહીં. એ જ્ઞાનનું નામ ભવ હેતુ કહેવાય. એને સમય માત્રમાં જાત્યાંતર કર્યું, જાતિ ફરી ગઈ. ભાવ ઇન્દ્રિય હતું એને બદલે અતિન્દ્રિય થઈ ગયું. ભાવ ઇન્દ્રિયનું લક્ષ નિમિત્ત ઉપર હતું, અતિન્દ્રિય જ્ઞાન લક્ષ આત્મા પર જાય છે. એ જ વાતામાં છે. શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન, તે જ્ઞાનમાં અનુભવ થાય એમ કહ્યું. શુદ્ધ જ્ઞાન લખ્યું એમ શબ્દ રાખ્યો શુદ્ધ જ્ઞાન, પણ એ દ્રવ્ય શુદ્ધ છે, ભાવ શુદ્ધ નથી. હા, ભલે ની મદદરૂપ થાય, પણ નિર્ણય કરીને ઉભો રહીએ કે નિર્ણય કરીને છોડી દઈએ ને. હવે નિર્ણય તે કર્યો, તારાથી નિર્ણય થયો માટે મારે અંદરમાં જવામાં, પણ તને હું લઈ જાઉં હારે, એમ હોય કોઈ દી ભાવમાં અંદર આવે ના આવે તો એનો એ રે કે એનો વ્યય થાય, અભાવ થાય. બસ તો અભાવ છે એ ભાવનું સાધન કહેવાય નહી, એની જીભે કહે. જે અભાવ થાય એ ભાવનું કારણ ન હોય. ભાઈ મિથ્યાત્વનો અભાવ થાય તો સમ્યક દર્શન થાય, પણ મિથ્યાત્વ ભાવ કઈ સમ્યક દર્શનનું કારણ કહેવાય? એ ભાવ મન કઈ અતિન્દ્રિય જ્ઞાનનું કારણ કહેવાય કે ન કહેવાય? એનો અભાવ થાય હોય પેલા પૂર્વે, એનું જાણવું બસ, બાકી એનાથી થાય છે. એ નિર્ણય નથી, નિર્ણય વાળો કોઈ દી એને આગળ કરે નહી, એનાથી થાય એમ માને નહી, એનાથી રહી છું એમ જાણે ને માને, ત્યારે તો નિર્ણય કહેવાય, સાધન જ નથી. પરાલંબી જ્ઞાન, પરસત્તાવલંબી જ્ઞાન, જ્ઞાનીઓ એને બંધનું કારણ જાણે છે. પણ એ સમ્યક દર્શન પામે એ મનવાળું પ્રાણી પામે, એટલે મન દ્વારા એ ભેદ જ્ઞાનનો વિચાર કરી શકે, અને ભેદ જ્ઞાનનો વિચાર છે તે વ્યવહાર છે. શુભ ભાવ કરવો એ અજ્ઞાન છે, શુભ ભાવ કરવો વ્યવહાર નથી. શુભ ભાવથી મારો આત્મા જુદો છે એમ વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર ચાલે અનુભવ પહેલા, એનું નામ પૂર્વ ભૂમિકાનો વ્યવહાર છે. એ પણ નિશ્ચય વિનાનો વ્યવહાર. શું કહ્યું? નિશ્ચય ક્યાં પ્રગટ થયું છે? એમાં એ ભેદ જ્ઞાનનો પણ અભાવ થાય છે, વિકલ્પાત્મક ભેદ જ્ઞાન એ આવે જ કરું છે. સોનગઢના સંત વ્યવહારને ઉગાડે છે, અને વ્યવહારને જેમ છે તેમ જાણે છે. એ સોનગઢના સંતની વ્યવહારની વાત પણ તું સાંભળી નથી તે, કે ભેદ જ્ઞાનનો વિચાર આવે કરે નહીં, આવે એનું નામ વ્યવહાર છે. પણ શુભ ભાવ કરવો એનું નામ વ્યવહાર નથી, એવો અભિપ્રાય તો અનાદિકાળથી અજ્ઞાનીને છે. એ વ્યવહાર ક્યાં છે? એ તો અજ્ઞાન છે. વ્યવહારની ખબર નથી કે કશાયની મનતા કરો તો એ વ્યવહાર, એ કરવાથી એને ઉપાડ થયો છે. શુભ ભાવથી જુદો આત્મા છું એમ વારંવાર વિચાર કરવો, એનું નામ નિશ્ચય વિનાનો વ્યવહાર છે. હજી એનો અભાવ થઈને અનુભવ થયા પછી જે આસો અને આ પર એવો વિચાર કરે તો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કહેવામાં તો જાણેલો પ્રયોજનમાં પર્યાય નથી. હજી વ્યવહારમાં આ ભેદ જ્ઞાનના વિચારમાં આવતો નથી, એવી એકતા બુદ્ધિ કરી છે. આનાથી આ થાય, આનાથી આ થાય, આ હોય તો આ થાય. ઉપાદાન હોય તો કાર્ય થાય, નિમિત્ત હોય તો કાર્ય થાય, વાત ખોટી છે. ઉપાદાનની સ્વશક્તિને સ્વીકારતો નથી. બે દ્રવ્યની એકતા કરે છે, કાં બે દ્રવ્યની એકતા, કાં બે ભાવની એકતા. મન હોય તો અનુભવ થાય, બે ભાવની એકતા કરીએ. અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા અને જ્ઞેયભૂત એવું ભાવમન, એ જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કર્યો, બે ભાવ વચ્ચે એકતા કરી, આ બે દ્રવ્યની એકતા કરે અને કા બે ભાવ વચ્ચે એકતા કરે, કશાયની મનતા હોય આ તો ધરામ થાય, બે ભાવની એકતા કરીએ. બે ભાવ નિરપેક્ષ છે, આ સાપેક્ષ આવ્યો પણ નિરપેક્ષ સુધી પહોંચ્યો નહીં. નિરપેક્ષ એટલે કોઈની મદદ થયા વિના દ્રવ્ય ગુણ ને પર્યાય એનું અસ્તિત્વ પોતપોતાથી છે, ફરતી નથી. એનું નામ તત્વનો નિર્ણય નિશ્ચય કહેવામાં આવે છે. આત્મા છે તો આત્માનું જ્ઞાન થાય છે, એ વસ્તુને સમજતો નથી. આત્મા તો અનાદિથી છે, આત્મા